તારીખ 30/2/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કીડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 94. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
એને યોગ્ય ઉત્તર, એને યોગ્ય પુરુષાર્થ જોઈએ. 15માં અપાર શક્તિ પડી છે, તેનું મહાત્મા આવવું જોઈએ. વસ્તુ તો પ્રગટ છે જ, વસ્તુ તો પ્રગટ છે જ. અપ્રગટ તો પર્યાયની અપેક્ષા એ કહેવાય છે. આમ તો વસ્તુ પ્રગટ જ છે, કાંઈ આડું ઢાંકણું નથી. પ્રથમ વસ્તુનું મહાત્મા આવવું જોઈએ. ભાન થાય તો મહાત્મા આવે એમ નહીં. ભાન એટલે અનુભવ. અનુભવ થાય તો જ મહાત્મા આવે એમ નહીં, પહેલાં મહાત્મા આવે. કેટલાક એમ લઈ લે છે પણ પહેલાં મહાત્મા આવે તો મહાત્મા આવતા ભાન થાય એમ છે. મહાત્મા આવે તો ભાન થાય, એટલે ભાવભાષણ પછી મહાત્મા આવે, ને મહાત્મા આવે પછી અનુભવ થાય એમ છે. અનુભવ માટે સસમત છે, એટલે કોઓર્ડિનેશન કરો 600 અને 381 નું, એટલે ભાવભાષણ મહાત્મા અને અનુભવ ત્રણ થઈ ગયું. બરાબર છે. ભાવભાષણ થવું જોઈએ ભગવાન કહે છે માટે નહીં, પણ પોતાથી ભાવ ભાસવો જોઈએ. જે આપણે પહેલાં ફેરફારમાં લીધું જોઈએ છે કે હું આવો મહિમામન ચૈતન્ય પદાર્થ. ભાવભાષણ થવું જોઈએ કે હું આવો મહિમામન ચૈતન્ય, પછી ભાવભાષણથી મહિમા આવે છે એમ. એમાંથી નીકળે છે વિષય એમ ચાલે છે કે આત્માને પારંપારિણામિક ભાવ લક્ષણ પણ કયો છે અને જ્ઞાન લક્ષણ વાળો પણ કયો છે. અહીંયા આપણને મુમુક્ષુની ભૂમિકામાં કઈ વાત આપણને લાગુ પડે, જ્ઞાન લક્ષણ વાળી કે પરંપારિણામિક ભાવ લક્ષણ વાળી, એનું સમાધાન છે 55મા પાને સમાધાન. આત્માને ઓળખવા માટે તો પ્રસિદ્ધ ઉપયોગ લક્ષણ જ સાધન છે. ઉપયોગ લક્ષણ દ્વારા જેની ઓળખાણ કરવાની છે તે પારિણામિક ભાવ સ્વરૂપ, તો લક્ષ્ય આત્મા છે. એ તો જેની ઓળખાણ કરવાની છે એ પારિણામિક ભાવ છે. ઓળખવા માટે સાધન એ નથી, સાધન તો ઉપયોગ લક્ષણ છે. જો કે ઉપયોગ લક્ષણ પર્યાયમાં છે તો પણ જાણનાર તે હું એવી ઓળખાણમાં અનાદિનું પર્યાય માત્રનું ઉદાહરણ હતું તેનો નિષેધ છે. શું વાત લીધી છે અહીંયા કે લક્ષણ ભલે પર્યાયમાં છે પણ જાણનાર તે હું એમ લક્ષણથી નક્કી કરવું છે. જે જાણી રહ્યો છે તે હું એમ લેવું છે, તો એમાં માત્ર પર્યાયનું જે ઉદાહરણ હતું એનો નિષેધ આવી જાય છે. કેમ કે જાણનાર એવો હું આત્મા એમ આખા આત્માનો સ્વીકાર છે. મિથ્યાત્વમાં એકલી પર્યાયનું પર્યાય માત્રપણે હું એમ અવધારણ છે, વગર વિચારે વગર વિકલ્પે એ અવધારણનો નિષેધ છે. એમાં દ્રવનો સ્વીકાર આવી ગયો કે જાણનાર તે, જાણવા વાળો તે હું, અને સ્વભાવ પોતા રૂપે ભાસે છે. માત્ર પરલક્ષી વિચારવાળા જ્ઞાનમાં અનુમાન અને કલ્પનાથી નિર્ણય કરવામાં આવે છે તેવો આ પ્રકાર નથી. આ જાણનાર તે હું માત્ર અનુમાન અને વિકલ્પ કરે કલ્પના કરવાની વાત નથી, કેમ કે ભાવભાષણ પ્રયોગથી આવે છે. પરંતુ યથાર્થ નિર્ણયમાં વાસ્તવિકતા છે, કલ્પના નથી પણ વાસ્તવિકતા છે. કલ્પના અને વાસ્તવિકતા બંને પ્રતિપક્ષ છે, સામે સામે પક્ષવાળા છે. કલ્પના અને વાસ્તવિકતામાં મોટું અંતર છે. કલ્પના અને વાસ્તવિકતામાં સામે સામા છે, પ્રતિપક્ષ છે ને. એકમાં વિપર્યાસનો સદભાવ છે અને બીજામાં યથાર્થતાનો સદભાવ છે. કલ્પનામાં વિપર્યાસનો સદભાવ છે, જ્યારે યથાર્થ નિર્ણયમાં તો વાસ્તવિકતાનો સદભાવ છે. નિયમ સાર આદિ ભાવના પ્રધાન શાસ્ત્રમાં આત્માને પારિણામિક ભાવ લક્ષણ કયો છે? ત્યાં પારિણામિક ભાવની ભાવનાનો વિષય ચાલે છે. આત્માની ઓળખાણ કરવાનું ત્યાં પ્રકરણ નથી, ત્યાં એ વાત નથી ચાલતી. પ્રકરણ અનુસાર સમજણ કરવી જોઈએ ને, તે લક્ષમાં લેવા યોગ્ય છે. વિવિક્ષિત વિષય અનુસાર એટલે કે પ્રકરણ અનુસાર શાસ્ત્રના કથનનું અર્થઘટન કરવું યોગ્ય છે. શબ્દ આવ્યો એટલે પોતાની ધારણા પ્રમાણે અર્થ કરે એમ ન ચાલે. પ્રકરણ અનુસાર ત્યાં અર્થઘટન કરવું જોઈએ. વળી પારિણામિક ભાવ લક્ષણ નિશ્ચયના વિષયભૂત હોવાને લીધે તેની મુખ્યતા કરવી તેમ પણ અહીં લાગુ કરી શકાય નહીં. શું? અહીં એટલે લક્ષણ રૂપ સાધન બનાવવા માટે એને લાગુ ન કરાય. મિત્ર, એક દલીલ શું છે કે જે લક્ષણ જ્ઞાન લક્ષણ લઈએ તો એ વ્યવહારના વિષયમાં જાય છે, અને પારિણામિક ભાવ લક્ષણ નિશ્ચયના વિષયમાં જાય છે. આપણે તો નિશ્ચયની મુખ્યતા વાળા, માટે આપણે પારિણામિક ભાવ લક્ષણથી આત્માને ઓળખો કે નહીં ઓળખી શકાય, કેમ કે અહીંયા એ લાગુ ન પડે. અહીંયા તો ઉપયોગ લક્ષણ એ જ સાધન છે, અને પારિણામિક ભાવ તો લક્ષણથી ઓળખવાની વસ્તુ છે, કે જે ઓળખવાની બાકી છે, એ પોતે લક્ષણ નથી. એ તો જે ઓળખવું બાકી છે એવું સ્વરૂપ છે એ તો. કારણ કે નિશ્ચયનો પક્ષ તો ઓળખાણ થતાં બંધાય છે. જે પારિણામિક ભાવ છે એનો પક્ષ ક્યારે બંધાશે? ભાવભાષણ થશે ત્યારે. એ પહેલાં ક્યાંથી લાવ્યો પારિણામિક ભાવ લક્ષણ તો એમ કહે છે. તે પહેલાં કૃત્રિમતાથી પક્ષ કરવાના હેતુથી, કૃત્રિમતાથી પક્ષ કરવાના હેતુથી, કૃત્રિમતા એ પક્ષ કરવાના હેતુથી લક્ષ્યને જ, હું એટલે પારિણામિક ભાવને જ ઓળખ્યા વિના લક્ષણરૂપ કલ્પના કરવાથી ઓળખાણ કેવી રીતે થાય? એ તો કલ્પના થઈ ગઈ, ઓળખાણ ક્યાં થઈ એમાં? એની તો ઓળખાણ કરવાની છે ને, એને લક્ષણ બનાવીને કલ્પના કરી નાખે એ તો ઓળખાણ એ નહીં થાય. શું લક્ષણ છે તો ઓળખાણ કરવાની છે, ઓળખાણ ક્યાંથી થશે? જેની ઓળખાણ કરવી છે એને તો લક્ષણ બનાવી દીધું, કલ્પના કરી નાખે. વળી ઉપયોગ લક્ષણથી લક્ષણે ઓળખનારને અનાદિને વ્યવહારનો પક્ષ છૂટીને યથાર્થ નિશ્ચયનો પક્ષ બંધાય છે. તેથી ત્યાં વ્યવહારનો પક્ષ રહી જશે. ઉપયોગ લક્ષણને જો સાધન તરીકે સ્વીકારશું તો વ્યવહારનો પક્ષ રહી જશે તેવો ભય રાખવો અસ્થાને છે. કેમ કે યથાર્થ ઓળખાણ થતાં ત્યાં નિશ્ચયનો પક્ષ થવાનો છે, પરિણામિક ભાવનો પક્ષ આવી જવાનો છે. માટે જ્ઞાન લક્ષણથી વ્યવહારનો પક્ષ પાકો થઈ જશે, દ્રઢ થઈ જશે, એ ભય રાખવાની પણ જરૂર નથી. વળી પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. કેમ કે બહિર્મુખ થવામાં પણ જ્ઞાન જ કારણ હતું. જે સ્વપર પ્રકાશકપણું છે, સ્વભાવથી શક્તિથી છે, એનો મિસયુઝ એટલે દુરુપયોગ થયો અને જીવ પર લક્ષ્યપણું પરાશરીપણું કરવા માંડ્યો. પરને જાણતા પરનું લક્ષ્ય કરવા માંડ્યો અને પરનો આશ્રય કરવા માંડ્યો. એ પરપ્રકાશકપણાનો દુર્વ્યય છે, મિસયુઝ છે, ખોટો વ્યવહાર છે. હવે જો જ્ઞાન દ્વારા પરાશ્રયપણું થતું હોય તો પરાશ્રય મટવાનું કારણ પણ જ્ઞાન જ થાય, બીજું કઈ ન થાય. જે જગ્યાએ ભૂલ થાય તે જગ્યાએથી ભૂલ મટે ને, બીજું કેવી રીતે બને? શું જ્ઞાન ભૂલ કરે તો ભૂલ તો જ્ઞાનમાં જ છોડાવી જોઈએ ને. પરાશ્રય જ્ઞાન કરે છે, પરલક્ષ જ્ઞાન કરે છે, તો સ્વલક્ષ પણ જ્ઞાને કરવું જોઈએ, સ્વાશ્રય પણ જ્ઞાનથી થવો જોઈએ. શું કહે છે? પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. કઈ રીતે, કેવી રીતે કારણ છે? કે જીવનું જે પરાશ્રિત બહિર્મુખ ભાવે પરિણમન થઈ રહ્યું છે તેમાં જ્ઞાનનું જ માધ્યમ છે. જ્ઞાનના માધ્યમથી જ એ પરાશ્રય કરી રહ્યો છે. પરને જાણતા પરનો આશ્રય કરે છે. જ્ઞાન દ્વારા અન્ય પદાર્થ જ્ઞેય થાય છે ત્યારે જ્ઞાન પોતાને ભૂલીને પર જ્ઞેયમાં તન્મયતાપૂર્વક આશ્રય કરી લે છે, અર્થાત એકાંતે અહમપણું ધારણ કરે છે. પરને જાણતા પરમાં એકાંતે અહમપણું ધારણ કરે છે, પરમાં સાવધાન થઈને પ્રવર્તે છે. તે જ જ્ઞાન પોતાનું સ્વરૂપ ઓળખીને સ્વમાં સાધન સાવધાન થાય, તે જ જ્ઞાન પોતાનું સ્વરૂપ ઓળખીને સ્વમાં સાવધાન થાય, પલટો મારે ગુરાટ ખાઈ જાય, પલટો મારીને સ્વસન્મુખ થાય છે. તેથી જ્ઞાન દ્વારા જ અંતર્મુખ થઈ શકાય છે. ન્યાયથી પણ તે જ સિદ્ધ થાય છે કે જે ગુણ દ્વારા પરાન્મુખ થવાતું હોય તે જ ગુણ દ્વારા સ્વસન્મુખ થવાય, એ ન્યાયનો વિષય છે. ગાંઠ જે જગ્યાએ દોરીની બંધાતી હોય તે જગ્યાએથી ગાંઠ ખુલે, ગાંઠ અહીંયા હોય ને બીજી જગ્યાએથી ખુલે, એમ પરદ્રવ્ય સાથે એકવત્વની ગાંઠ જ્ઞાને કરી જાણતા વેત. ગાંઠ પણ જ્ઞાન જ્ઞાન જ છોડે. પરાશ્રયપણું જ્ઞાન કરે તો સ્વાશ્રયપણું પણ જ્ઞાન જ કરે, બીજા ગુણ કરવાનો સવાલ નથી રહેતો. ન્યાયથી પણ તે જ સિદ્ધ થાય છે કે જે ગુણ દ્વારા પરાન્મુખ થવાતું હોય તે જ ગુણ દ્વારા સ્વસન્મુખ થવાય, બીજા ગુણથી નહીં. આ વિષયમાં પૂજ્ય ગુરુદેવનો ના વચનોનો આધાર ઉદ્ધરણ કરવા યોગ્ય છે. એ પરમાગમ સારમાંથી 637 નંબરનું વચનામૃત અહીંયા ઉદ્ધરણ કર્યું છે. એ વચનામૃત પ્રશ્નોત્તર રૂપે ચાલ્યું છે. વચનામૃતમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે આત્મા અનંત સ્વભાવમાન હોવા છતાં તેને જ્ઞાન માત્રપણે કેમ કહેવાય છે? સમયસરમાં જ્ઞાન માત્ર કીધો ને તો ગુણ તો ગણાય છે. જ્ઞાન માત્ર શું કરવા કહ્યો? જ્ઞાન માત્ર કહેવાથી બીજા અન્ય ધર્મનો નિષેધ સમજાઈ જાય છે, એટલે સમજણ ફેર થઈ જાય જ્ઞાન માત્ર માત્ર શબ્દ કહેવાથી. તો એનો ઉત્તર આપે છે ગુરુદેવ કે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્ય આત્માનો નિર્ણય કરવા માટે આત્માને જ્ઞાન માત્ર કહેલ છે. જ્ઞાન માત્ર કહીને સામાન્ય કહેવું છે, વેદનરૂપ જ્ઞાન કહેવું છે. એટલે રાગાદીનો અભાવ અને જ્ઞાયાકાર જ્ઞાનનો પણ અભાવ. લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્ય આત્માનો નિર્ણય કરવા માટે આત્માને જ્ઞાન માત્ર કહેલ છે. આત્મામાં અનંત ગુણ છે, તેમાં જ્ઞાન મુખ્ય છે, તે વિશેષ ગુણ છે. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે. જરા જોરથી વાત કરે, કોઈ કાળે આ ભૂલ કરવા જેવી નથી. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે કે અન્ય દ્રવ્યોમાં નથી. જાણવાનું કાર્ય પર્યાયથી છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા એમ લક્ષ્યરૂપ આત્મા નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર આત્માની પ્રસિદ્ધિ થાય છે. વ્યવહાર રાગ દયા દાન ભક્તિ વડે આત્માની પ્રસિદ્ધિ થાય નહીં એમ કે છે. એટલે બધા મન કસાયના પરિણામ છે, એ આત્માને પ્રસિદ્ધ ન કરે. કારણ કે રાગાદી ત્રિકાળી સ્વરૂપમાં રહેતા નથી, સ્વરૂપભૂત લક્ષણ નથી, માટે એનાથી આત્મા જણાય નહીં, ઓળખાય નહીં. એક સમય માત્ર રહીને તે ટળી જાય છે, તેથી તે સ્વલક્ષણ થઈ શકે. અનંત ધર્મમાં મુખ્ય જ્ઞાન છે. હવે છેલ્લી લીટી લીધી છે જે આપણે ચાલતો વિષય છે. પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. આ છેલ્લું વચન ગુરુદેવનું ચાલતા વિષય સાથે અનુસંધાન પામે છે. અને તે પણ લક્ષણ લક્ષણની ચર્ચા કરતા કરતા આ વાત એમણે કરી છે કે અંતર્મુખ થવામાં જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન. કેમ કે વેદ્ય વેદક ભાવ જ્ઞાનમાં જ છે, જ્ઞાન જ વેદક છે અને જ્ઞાન જ વેદાવા યોગ્ય છે. તેથી પોતે અંતર્મુખ થઈને પોતાનું વેદન કરે છે. બહિર્મુખપણે વેદન હાથમાં આવતું નથી હોવા છતાં પણ એ 17-18 ગાથામાં લીધું આપણે. અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે, પરાશ્રય બુદ્ધિ છૂટીને અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. અનુભૂતિ થવામાં જ્ઞાન જ કારણ છે. અને એ વાત પંચાધ્યાયીના બીજા અધિકારમાં એટલે ઉત્તરાર્ધમાં 401 ગાથામાં લીધું છે. જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધૌચિત સ્વાનુભૂતિ એક હેતુશ્ચ. એક સ્વાનુભૂતિનું કારણ આ જ્ઞાન એક જ સાધન છે. તસ્માત તત્ પરમમ પદમ, માટે જ્ઞાનને અમે પરમપદ કહીએ છીએ. એટલે આત્મા જેમ ભગવાન છે એમ જ્ઞાન જ ભગવાન છે. ત્યાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. જ્ઞાનપૂર્વક સંધાન થાય, જ્ઞાનમાં ભ્રાંતિ થાય એટલે શ્રદ્ધા વિપરીત હોય, અને જ્ઞાનમાં ભ્રાંતિ ઉડે એટલે શ્રદ્ધાન સ્વરૂપ થાય. એટલે 17-18 ગાથામાં શું કીધું? જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય, પહેલાં રાજાને જાણે પછી શ્રદ્ધે, પહેલાં આત્માને જાણે પછી શ્રદ્ધે, કે અનુભૂતિ છે તે જ હું છું. એટલે શ્રદ્ધાન છે એ જ્ઞાનપૂર્વક થાય છે. એટલે ઊંધું શ્રદ્ધાન પણ ઊંધા જ્ઞાનપૂર્વક થયું છે, અને સવળું શ્રદ્ધાન પણ સવળા જ્ઞાનપૂર્વક થવાનું. આમ ના આમ ન્યાય એમ છે એનો. એ રીતે એટલે તો નિર્ભ્રાંત દર્શન, નિર્ભ્રાંત શબ્દ લીધો છે આમાં. જ્ઞાનની જે ભ્રાંતિ છે એ છૂટે એટલે દર્શન છે એ સવળું થઈ જાય. એટલે જ્ઞાન વડે આપણે શું કરીએ છીએ? દર્શન મોહને અનુભાગ તોડવાનું કામ કરીએ છીએ. પહેલાં સમજણથી, પછી ભાવભાષણથી, બધું જ્ઞાનનો જ પ્રોસેસ છે. દર્શન મોહ મંદ થાય પછી મરે, માંદો થઈને મરે. સાધન તો જ્ઞાન જ છે. સમય સારે પણ એમ લીધું અને પંચાધ્યાયીમાં પણ એમ જ લીધું. અનંત જ્ઞાનીઓનું એક જ મત હોય છે. પરના વેદન નો અભ્યાસ પરાશ્રય બુદ્ધિથી થાય છે, જ્ઞાન અધ્યાસિત થાય છે. એમ શ્રદ્ધાનમાં મુખ્યત્વ થાય છે, એમ જ્ઞાનમાં અભ્યાસ ઉત્પન્ન થાય છે. એટલે હું ઠંડી વેદું છું, ગરમી વેદું છું, તીખું લાગે છે, ગળ્યું લાગે છે, એ બધો પરવેદનનો અભ્યાસ છે અથવા પર પ્રવેશ ભાવ છે. અને જ્ઞાનમાં જ્ઞાન માત્રનું વેદન થવું તે જ અંતર્મુખપણું છે. અંતર્મુખપણું કોઈ બીજી ચીજ નથી. આ એક બહુ મોટી સમસ્યાનો ઉકેલ છે. સ્વરલક્ષી શાસ્ત્રો વાંચી વાંચીને ગમે એટલા વાંચે તો પણ અંતર્મુખ થતા ન આવે અને પ્રયોગે ચડે અને જ્ઞાન વેદનમાં આવે તો અંતર્મુખ પણ સમજે, પ્રયોગથી અનુભવથી સમજે. કેમ કે જ્ઞાન જ્ઞાનને વેદે તે જ જ્ઞાનનું અંતર્મુખ પણ છે, જ્ઞાન તે જ જ્ઞાનને વેદે તે જ એનું અંતર્મુખ પણ છે. અને એ જ્ઞાન જ્ઞાનને વેદે એવું જે જ્ઞાનનું સંવેદનપણું છે તે કેવળ જ્ઞાનનું કારણ છે. એ વાત અમૃતચંદ્ર આચાર્ય 224 નંબરના કળશમાં સમીસારમાં કરી છે. બહુ સરસ શબ્દ વાંચ્યો છે. ત્રીજી વિભક્તિ વાપરી છે સંસ્કૃતમાં એમણે, એટલે એના વડે જ કેવળ જ્ઞાન થાય છે એમ લીધું છે. જ્ઞાનસ્ય સંચેતનયા એવ સંચેતનયા, ત્રીજી વિભક્તિ છે. જ્ઞાનના સંચેતન વડે જ્ઞાનમ અતિવ શુદ્ધમ પ્રકાશતે. અતિવ શુદ્ધ એટલે પૂરું શુદ્ધ, એટલે કેવળ જ્ઞાન. જ્ઞાન પૂરેપૂરું શુદ્ધ કેવળ જ્ઞાન ક્યારે પ્રકાશમાન થાય? કે જ્ઞાનસ્ય સંચેતનયા એવ, જ્ઞાનના સંચેતન વડે જ. નિત્યમ એટલે સદાય આ નિયમ છે. પ્રકાશતે જ્ઞાનમ અતિવ શુદ્ધમ. તો કે બંધ કેમ થાય સંસારમાં? આ મોક્ષની વાત કરીએ હવે. તો કે બંધ કેમ થાય? કે અજ્ઞાન સંચેતન યાતુ ધાવન બોધસ્ય શુદ્ધિમ નિરુણદ્ધિ બંધ. બંધ કેવી રીતે થાય? કે અજ્ઞાનની સંચેતનાથી. જ્ઞાનમાં ભ્રાંતિ થઈ અને જેવી પકડ કરી પરદ્રવ્યની નરાગને બંધાણ. બોધસ્ય શુદ્ધિ નિર્ણય, બોધની જ્ઞાનની શુદ્ધિને આવરણ આવે છે અને એ બંધાણ બંધાઈ જાય છે, જ્ઞાન ત્યાં રોકાઈ જાય છે. એટલે મોક્ષ થવાનું કારણ પણ જ્ઞાનનું વેદન છે અને સમ્યક દર્શન થવાનું કારણ પણ જ્ઞાનનું વેદન છે. આમ જ્ઞાનની પ્રધાનતા ઘણી છે, જ્ઞાન વેદનની પ્રધાનતા ઘણી છે. જ્ઞાનમાં જ્ઞાન માત્રનું વેદન થવું તે જ અંતર્મુખપણું છે. તે કાળે નિજ જ્ઞાન વેદનમાં રાગ અને પરના વેદનનો અભાવ છે, એટલે અધ્યાસનો અભાવ છે. તેમ વેદન ગોચર એટલે કે અનુભવ ગોચર થતાં રાગ અને પરથી ભિન્નપણું થયું તેમ કહેવામાં આવે છે. ત્યાં જ્ઞાને જ્ઞાનને વેદ્યું ત્યાં રાગથી ભિન્ન થઈ ગયું એમ કહેવામાં આવે છે. રાગ તો ભિન્ન જ હતો, અધ્યાસથી વેદતો હતો. આ રીતે જ્ઞાન જ અંતર્મુખ થવામાં કારણ છે. અંતર્મુખ થવાની સમસ્યાનું આ સમાધાન છે કે જ્ઞાન જ અંતર્મુખ થવામાં કારણ છે. અને તેથી જ જ્ઞાન થતાં શ્રદ્ધાન થાય છે. ખુલાસો તો બધા રીતે ઉપયોગ બહુ ચાલેલો છે, લખ્યું ત્યારે ઘણો ઉપયોગ થયેલો છે. અને તેથી જ જ્ઞાન થતાં શ્રદ્ધાન થાય છે અને ત્યારે જ ઉપયોગનું સ્વરૂપમાં ઠરવા એટલે સ્થિર થવાનું સામર્થ્ય થાય છે, એટલે સીધો ઉપયોગ થાય. એવું વિધાન પરમાગમમાં કરવામાં આવ્યું છે. સમયસર 17,000 ગાથાનો આધાર લીધો છે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે અને જ્ઞાન શ્રદ્ધાનપૂર્વક સ્થિરતા થાય છે. વળી જેમ રાજા દીનપણું કરે તે ઉચિત નથી. કોઈ રાજા રસ્તે ભીખ માગવા નીકળે અને ઓલા પાનવાળાને કહે કે રૂપિયો 2 રૂપિયા આપને ભાઈ સાહેબ, અને ચણાસિંગવાળાને દાળિયાવાળાને કહે કે 2 રૂપિયા આપજે ને મને, તેવું ખરાબ લાગે. તેને ઉચિત નથી જરા પણ, તેમ જ્ઞાનને પરાશ્રિત પણ ઉચિત પણ નથી. તેમ ભગવાન જ્ઞાન તત્વ છે, એને પરાશ્રિત પણ ઉચિત નથી. બીજાની પાસે ભીખ માગે પોતાના સુખની, અંદર સુખનો ભંડાર ભર્યો છે અને સુખની ભીખ બીજે માગે. બીજી તો રાજા ભૂલે તો વળી કોઈની પાસે 2 પૈસા છે એની પાસેથી પૈસો માગે. આ મૂર્ખ તો જેની પાસે સુખ નથી એની પાસેથી સુખ માગે છે. ક્યાંક ભીખ માગે માણસ, દરિદ્રી માણસ તો કોઈ પૈસાવાળા પાસે ભીખ માગે, ભાઈ તમે મોટે ભીડી લઈને બેઠા છો, મને 5-5 રૂપિયા આપો. પણ રાજા થઈને 2 રૂપિયા માગે એ તો ખરાબ છે ને. આ તો રાજાનો રાજા સુખનો ભંડાર અને સુખ નથી એની પાસે ભીખ માગે, એવી પરિસ્થિતિ છે. એ ઉચિત નથી. પરનું જાણવું થાય તે પરાશ્રિત પણ નથી, તે તો જ્ઞાનના સ્વચ્છત્વને લીધે છે. શું પણ પરનો આશ્રય કરે તે દીનતા છે. આનંદ ગુણ સંપત્તિથી સમૃદ્ધ કોણ છે? પોતે આત્મા આનંદ ગુણ સંપત્તિથી સમૃદ્ધ, અચિંત્ય સામર્થ્યનો ધરનાર અને અચિંત્ય સુખનો, સુખ પણ અચિંત્ય છે એનો ધરનાર આત્મા, પોતાની જીવત્વ શક્તિથી શાશ્વત હોવા છતાં પર સંયોગથી જીવવા, પર સંયોગમાં અન્ન પાણી પૈસા વગેરેથી જીવવા, નભવા અને ટકવા ચાહે છે. તે પોતાના સ્વરૂપથી સ્વરૂપની પોતાના સ્વરૂપનો ઉત્પન્ન થયેલો વિપર્યાસ છે. તે પોતાના સ્વરૂપથી વિપરીત જાય છે, એ સ્વરૂપનો વિપર્યાસ જ છે ઉત્પન્ન થયેલો. મળી જ્ઞાનને સ્વચ્છત્વ, વૃદ્ધતા, વેદકતા આદિ ધર્મો છે. 4 38 આવી ગયું ને, એ વગેરે ધર્મો છે. તેથી સ્વચ્છતાને લીધે જ્ઞાનમાં અન્ય જ્ઞેયોનું પ્રતિબિંબ ઉઠે છે, ખોટો પડે રીતે દર્પણમાં, જેને પરપ્રકાશપણું કહેવામાં આવે છે. જે પરપ્રતિબિંબને ઝીલે છે એનું નામ પરપ્રકાશપણું. પરંતુ પરને પ્રકાશવાથી, એટલે કૌંસમાં એને જાણવું પણ કહેવાય છે, એટલે જાણવાથી રાગાદી દોષની ઉત્પત્તિ થતી નથી. પરને જાણ્યું માટે રાગ નથી થયો, પરનું અવલંબન લીધું માટે રાગ થયો છે, આશ્રય કર્યો માટે રાગ થયો, જાણ્યું માટે રાગ નથી થયો. પરને પ્રકાશવાથી, જાણવાથી રાગાદી દોષની ઉત્પત્તિ થતી નથી. રાગાદી અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ તો પરગને જાણવાના કાળે પોતાના જ્ઞાન વેદનને ચૂકીને પરાશ્રિત બુદ્ધિથી પરમા તન્મય થવાથી એ દોષોની ઉત્પત્તિ થાય છે. તન્મય ન થાય તો કાંઈ દોષની ઉત્પત્તિ થતી નથી. અને એનો મોટો પુરાવો કેવળ જ્ઞાન છે. લોકાલોકનું પ્રતિબિંબ પડે એક અંશે પણ રાગની ઉત્પત્તિ નહીં થાય, કેમ કે તન્મય થતા નથી. તેમજ પરસન્મુખ થવાથી થાય છે, ઉપયોગને દિશા બદલે તો પણ રાગની ઉત્પત્તિ થાય. એટલે ચારિત્ર મોહનો રાગ છે એ પરસન્મુખતાથી થાય છે, અને દર્શનમોહ સહિતનો રાગ છે એ પરાશ્રી બુદ્ધિથી થાય છે. બાકી જ્ઞાનમાંથી રાગ થાય છે એમ નથી. પરાશરી બુદ્ધિ પણ જ્ઞાનનો દોષ છે ને પરસન્મુખતા પણ જ્ઞાનનો દોષ છે. જ્ઞાન જ કરે છે, કરે છે જ્ઞાન, પણ જ્ઞાન વેદનને ચૂકે છે એટલે, અથવા સ્વ આશ્રય ચૂકે છે એટલે. જો જ્ઞાન સ્વ આશ્રયમાં રહીને પરને જાણે તો એને દર્શનો સહિતનો રાગ થાય નહીં. પણ પરસન્મુખતામાં ચારિત્રમોનો રાગ થાય અને કેવળ જ્ઞાનમાં સ્વસન્મુખ રહીને સ્વઆશ્રિતપણે સંપૂર્ણ રહીને નિજાવલંબનમાં સંપૂર્ણપણે રહીને લોકાલોકને જાણે તો રાગની ઉત્પત્તિ થતી નથી. એટલે જ્ઞાનના બે દોષ છે, એક પરાશ્રયપણું અને એક પર સન્મુખતા, બે જ્ઞાનના દોષ છે. એ જ્ઞાનના દોષને લઈને ચારિત્રમાં દોષ ઉત્પન્ન થઈ જાય છે. હા, ઇષ્ટનિષ્ઠ થઈ જાય. એ જ્ઞાનનો દોષ છે, જ્ઞાન અને ચારિત્ર બે. પરાશ્રિત બુદ્ધિથી પરમાતન્મય થવાથી થાય છે, તેમજ પરસન્મુખ થવાથી થાય છે. તેથી ચાલતા પરિણમનમાં પોતાના જ્ઞાનવિદનને ઉર્ધ્વને મુખ્ય કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. સમયસાર ગાથા 15માં ઉક્ત પ્રકારને વર્ણન કરતા જ્ઞેયાકાર જ્ઞાનને તિરોભૂત કરી સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરતા જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે તેમ કહ્યું છે. અને તેવા ભાવસૂત જ્ઞાનને સમસ્ત જૈન શાસનની અનુભૂતિ કહીને તેનો મહિમા કર્યો છે. જે જ્ઞાન વેદન છે, એ જ્ઞાનાનુભૂતિ છે, એ સમસ્ત જૈન શાસનની અનુભૂતિ છે. જ્ઞાન વેદનમાં આખું જૈન શાસન રહેલું છે એમ કરીને મહિમા કર્યો છે. 15મી ગાથા તો જીણ શાસણમ સબ્બ છે. જોકે અહીં જ્ઞાન સામાન્યના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવનો પ્રયોગ કઈ રીતે કરવો તે પ્રશ્ન થવા યોગ્ય છે. આ પછી એક બીજો પ્રશ્ન ઉઠાવ્યો, ચોથો, તો પછી એ જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કેવી રીતે કરવો અને વિશેષનો તિરોભાવ કેવી રીતે, એ પ્રયોગાત્મકપણે કેવી રીતે કરવો, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે. એમ કરીને એ વિષયને પણ અહીંયા 15મી ગાથાના વિષયને પણ અહીંયા લીધો છે. હવે આવિર્ભાવ થવો એટલે શું? કે આવિર્ભાવ થવો એટલે તે ભાવની મુખ્યતા થઈ તે ભાવમાં ભાવાન્વિત થઈ જવું, તેનું નામ આવિર્ભાવ છે. જેમ કે કોઈ માણસને ક્રોધની શરૂઆત થઈ અંદરમાં અને તીવ્રતા થઈ એટલે ક્રોધાન્વિત થઈને બહાર આવી જશે, એટલે તરત ખબર પડી જશે બીજાને, કારણ કે ક્રોધ છે. મનમાં થાય ત્યાં સુધી કોઈ ન સમજે, પણ ચહેરા ઉપર ફેરફાર થવા માંડે, બોલવા માંડે, બાજવા માંડે, આગળ કાંઈ પણ મારવા માંડે, એટલે ક્રોધાન્વિત થઈ ગયો. એટલે એ ભાવનો આવિર્ભાવ થઈ ગયો, વિશેષ ભાવ થવો. આવિર્ભાવ થવો એટલે એ ભાવનો વિશેષ ભાવ, તારતમ્યતા વધી જવી. અને ત્યારે બીજું સમસ્ત અત્યંત ગૌણ થઈ જવું અથવા ઢંકાઈ જવું. જે ભાવનો આવિર્ભાવ થાય તે ઉભરાઈને બહાર આવે અને બીજા બધા ભાવ ગૌણ થઈ જાય, ઢંકાઈ જાય, તેને તિરોભાવ કહેવામાં આવે છે. જેમ કે કોઈ પણ જીવને પોતાના સુખનો વિષય, રુચિનો વિષય પરિણતિમાં મુખ્ય રહે છે, પરંતુ તે વિષયનો ઉદય પ્રત્યક્ષ વર્તવા લાગે ત્યારે અત્યંત રસપૂર્વક તે ઉદયમાં તે ભાવ વિભોર થાય છે. એક માણસને કેરી ભાવે છે કે ફલાણી મીઠાઈ ભાવે છે, બરાબર. હવે એ ભાવનો આવિર્ભાવ ક્યારે થશે? કે જેવી ચીજનો ઉદય આવ્યો એકાકાર થઈ જશે, તીવ્ર રસ ઉત્પન્ન થઈ જશે, ત્યારે એને એ પ્રકારના ભાવનો આવિર્ભાવ થઈ ગયો એમ કહેવામાં આવે છે. છતાં પણ ભિન્ન પદાર્થપણાને લીધે ત્યાં તૃપ્તિ થતી નથી, ગમે એટલો રસ લે ઉદય ભાવમાં ભાવ વિભોર થઈને, પણ વસ્તુ તો ભિન્ન છે એટલે એને તૃપ્તિ થવાની નથી. કોઈ વસ્તુમાંથી એને શાંત એ ભાવ કાંઈ ચીજ મળે એવું તો બનતું નથી. મીઠું સારું લાગે પણ કોઈ મીઠાશ તો આત્મામાં આવવાની નથી. પરંતુ રૂચિપૂર્વક સ્વભાવનો આવિર્ભાવ થતાં એ તો પરપદાર્થ છે એટલે તૃપ્તિ નથી થતી. હવે સિદ્ધાંત છે કે રૂચિપૂર્વક સ્વભાવનો આવિર્ભાવ થતાં અભેદ ભાવે નિદાનંદ ઉત્પન્ન થાય અને એને ત્યાં તૃપ્તિ થશે, કેમ કે ત્યાં તો પોતાનું સ્વરૂપ છે. કારણ કે સ્વરૂપ તો સહજ પ્રત્યક્ષ છે, રસાઈ વગર રહેશે નહીં. અને પોતાની મહાનતા પણ અદ્વિતીય છે. એવા અચિંત્ય અને મહા આશ્ચર્યકારી સ્વરૂપનો સહજ પ્રત્યક્ષતાને લીધે ભાવમાં વેદનથી આવિર્ભાવ થાય અને તે પરિણામ અત્યંત ઉગ્રતા પકડે ત્યારે એકાકાર શુદ્ધોપયોગ રૂપ દશા થાય, જેમાં પ્રગટ સ્વસંવેદન આવે છે. જ્યારે શુદ્ધોપયોગ થાય ત્યારે તારતમ્યતાથી જે જ્ઞાન વેદન છે એ સ્વસંવેદનનું રૂપ ધારણ કરે છે. તેને જ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન અથવા સમયસાર કહેવામાં આવે છે. 144 ગાથા પ્રમાણે સમ્યક તો તેમજ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે અને તેમાં અનંત ભાવોનો છેદ કરવો, અનંત ભવોનો છેદ કરવાનો, ભાવનો નહીં પણ ભાવ જોઈએ, અનંત ભવનો છેદ કરવાનો સામર્થ્ય રહેલો છે. આ વિષયમાં તાત્પર્ય રૂપે વિચારવા યોગ્ય ખાસ વિષય એ છે કે સમ્યક દર્શન પહેલા સ્વવિકલ્પ દશામાં જે યથાર્થ નિર્ણય થાય છે, જેને ભાવભાષણ કહ્યું, તેમાં એવું શું છે કે જેને લીધે પરિણમન આગળ ને આગળ જ વધતું, મોક્ષ માર્ગમાં પરિણામ પામે, એવું શું અંદર છે? આ એક વાતને ઉકસાવવા માટે એક છેલ્લો પ્રશ્ન ઉઠાવ્યો છે, તેનો ઉત્તર કે સ્વરૂપની ખરી ભાવના વાળા જીવને, જો પાયામાં વાત છે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, સ્વરૂપની ખરી ભાવના વાળા જીવને યથાર્થ નિર્ણયથી સ્વરૂપનું લક્ષ્ય બંધાતા ભાવભાષણમાં તે જીવનું પરિણમન સમ્યક સન્મુખ થાય છે. ત્યાં પરિણમનમાં એકલો વિકલ્પ નથી, પરંતુ વિકલ્પની સાથે એક એવો ભાવ છે કે જે આગળ વધીને પુરુષાર્થનું અપૂર્વ પરાક્રમ કરીને નિર્વિકલ્પ અતિન્દ્રિય અનુભવ પ્રાપ્ત કરે છે. એવી એક ભાવની કન્ટિન્યુઇટી ચાલુ થઈ જાય છે. આ ભાવમાં, એ ભાવ કયો છે? આ ભાવમાં જ્ઞાન બળ છે, સ્વરૂપ પ્રત્યેની અનન્ય રુચિ છે અને પુરુષાર્થનો અસાધારણ ઉપાડ સ્વરૂપના મહિમાને લીધે વર્તે છે. આટલા ભાવો એની અંદર, સ્વરૂપનો મહિમા, જ્ઞાન બળ, સ્વરૂપ પ્રત્યેની અનન્ય રુચિ અને પુરુષાર્થનો અસાધારણ ઉપાડ, એટલા ભાવો વર્તે છે. એ બધાનો એક રસ થઈને એક ભાવ એવો વર્તે છે કે જેમાં મિથ્યાત્મનો રસ ગળી જાય છે. મિથ્યાત્મ છે એ ઉપશમને યોગ્ય થઈ જઈને ઉપશમ સમ્યક દર્શન થાય. મિથ્યાત્મનો રસ ગળી જાય છે અને પરોક્ષપણું છૂટીને પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. કરવો પડતો નથી પણ થઈ જાય છે. આ વિષયમાં પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં 704 આ પ્રકારની નિરૂપણ આવ્યું છે. આ જ વિષયનું નિરૂપણ બેનશ્રીના વચનામૃત પરથી કીધું છે કે પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા, પહેલા નિર્ણય કરે, પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરે એટલે ભેદ જ્ઞાનમાં જ્ઞાયક સ્વભાવનો નિર્ણય થાય. પરથી ભિન્નમાં વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ ચાલુ રહેતા મતિ સ્વરૂપના વિકલ્પો થતી જાય છે. ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે અને ભણેરામાં ભગવાનના દર્શન પ્રાપ્ત થાય છે. તેમ ઊંડાણમાં આત્મ ભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભાવની કળા હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા હાથમાં, કેવળ જ્ઞાન સુધીની કળા હાથમાં આવી જાય છે અને કેવળ જ્ઞાન સાથે કેલી શરૂ થાય છે, પરિણામ કેવળ જ્ઞાન સાથે કેલી કરે છે. ઉપરોક્ત વિધિપૂર્વક મોક્ષ માર્ગમાં પદાર્પણ થઈ શકવા યોગ્ય છે. ઉપરોક્ત વિધિપૂર્વક એટલે આ રીતે આ વિધિથી મોક્ષ માર્ગમાં પદાર્પણ થઈ શકવા યોગ્ય છે. પદાર્પણ એટલે પ્રવેશ. અને બીજી કોઈ રીતે અન્યથા પ્રકારે આત્મદર્શન થતું નથી તેમ જાણવું જોઈએ અને તેમ જાણીને નિજ હિતમાં પ્રવર્તવું જોઈએ. તેમજ બીજી સર્વકલ્પનાની પણ નિવૃત્તિ કરવી જોઈએ. બીજી કલ્પના એ ચડવું નહીં, આડે અવળેથી કામ કરવાની વિધિ પકડવી એ બધું કલ્પિત છે. આ એક જ વિધિ છે, એક જ માર્ગ છે. આ પ્રકારે જેણે મહાપુરુષાર્થે પરમ સ્વરૂપનો અભેદ અનુભવ કર્યો છે એવા મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ સત્પુરુષના અલૌકિક ગુણો, એ ગુણોનું વર્ણન કર્યું છે અહીંયા થોડું સત્પુરુષનું વર્ણન કરવા માટે, કેમ કે આ એમને અનુભવ કરીને આ વાતને બહાર મૂકી. તેમના અલૌકિક ગુણો એટલે કે તેમની ધીરજ, તેમના પ્રયોજનભૂત વિષયમાં જ્ઞાનની સૂક્ષ્મતા, ગવેષણા, કોઈ પણ પ્રસંગમાં મધ્યસ્થતા, સમસ્ત જગતથી નિર્લેપતા અને અંતરંગમાં નિષ્ફળતા, તેમની મહાવિવેકપૂર્ણ પ્રૌઢતા, મૂળ ગંભીરતા, ભેદ જ્ઞાનની સહજતા, સ્વરૂપની પરમ જાગૃતિ, સમાધિ, ધ્યાન, નિશંકતા, નિર્ભયતા આદિ પરમ આદર્શપૂર્વક અવગાહન કરવા યોગ્ય છે. એનો આદર્શ બનાવીને એ જાણવા એમ કે છે, એમને જાણવા નહીં, મારે એવા થવું છે એમ જાણવા, એ જાણો એ પ્રકારે જાણવા યોગ્ય છે. પરમાગમોમાં જ્યાં જ્યાં તેનું નિરૂપણ છે ત્યાંથી જિજ્ઞાસુ જીવે તે અવશ્ય અવલોકન કરવા યોગ્ય છે. મહાપુરુષનું જ્યાં જ્યાં વર્ણન આવે એના ગુણોનું તે અવલોકન કરવા યોગ્ય છે. ઓહો સત્પુરુષની પ્રસમ રસમય મુખમુદ્રા, કે જે વચનની પ્રવૃત્તિ વિના પણ બોધનું કારણ છે. વચનની પ્રવૃત્તિ તો સાક્ષાત બોધ છે, પ્રત્યક્ષ બોધ છે, પણ મૌનનું મુખમુદ્રા હોય તો પણ તે બોધનું કારણ છે. પૂજ્ય બહેનશ્રીના વચનામૃત 101માં સમ્યક દ્રષ્ટિની નિશંકતા કેવી હોય છે તેની વાનગી પીરસી છે, કે સમ્યક દ્રષ્ટિને એવો નિશંક ગુણ હોય છે કે 14 બ્રહ્માંડ ફરી જાય તો અનુભવમાં શંકા થતી નથી. કોઈ એમ કે તારો અનુભવ ખોટો તો કે ભાઈ 14 બ્રહ્માંડ ફરે તો અહીંયા હવે ફરે એવું નથી, કેમ કે અભેદ અનુભવ થયો છે, એમાં કોઈના સર્ટિફિકેટની જરૂર પડતી નથી ને કોઈના કહેવાથી શંકા પડતી નથી. અંતમાં શ્રીમદ રાજચંદ્રજીનું એક વચનામૃત ટાંકી અંત્ય મંગળ કરવામાં આવે છે, વ્રત પૂર્ણ કરવામાં અંતિમ મંગળને અંત્ય મંગળ કહે છે. ઓ સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ, અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ પ્રધાન માર્ગના મૂળ એવા સર્વજ્ઞ દેવ, અને અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાયો એવા પરમ કૃપાળુ સદગુરુદેવ, આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત. Thank you.